તારીખ 27/3/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 320 અને 321 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સંગ વચન નંબર 250
પ્રશ્ન ચાલે છે 180 પાને છેલ્લો પેરેગ્રાફ પ્રયોજનની સિદ્ધિ માટે વિભાવ છે એ સ્વભાવમાં નથી. વિભાવને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કર્મ સાથે છે. આત્માને મૂળ સ્વરૂપમાં એનું કોઈ સ્થાન નથી. અવસ્થામાં છે એ રોગ સમાન છે એમ ચારે પડખેથી મેળ કરીને સરવાળે પ્રયોજન સાધવું એમ વાત ચાલી છે. ઉપદેશમાં પણ અનેકવિધ પ્રકારે ઉપદેશ ચાલે તેમાં પણ કયો ઉપદેશ પોતાને કામનો છે અંગીકાર કરવા યોગ્ય છે એમ મેળ કરવો જોઈએ. શાસ્ત્ર તો સમુદ્ર જેવો વિસ્તાર વાળો વિષય છે. શાસ્ત્રનો જો મેળ કરતા ન આવડે તો અનેક પ્રકારના ગૂંચવાડા થવાનો એમાંથી પ્રસંગ બને છે. અહીંયા તો એક મુદ્દા પૂરતી વાત છે. રાગ જીવનો છે કે રાગ જળ છે, બે વાત આવે છે. હવે એ વિષય કાંઈ પરસ્પર વિરુદ્ધ કથન છે એટલે વાદ વિવાદનો વિષય નહીં બનાવવો જોઈએ. ન તો પક્ષ કરવાનો છે કે રાગ જળ છે, ન તો પક્ષ કરવાનો છે કે રાગ જીવનો છે. કોઈ એક વાતમાં પક્ષ કરવાની જરૂર નથી. પક્ષ કરતા વાદ વિવાદમાં જવું પડે છે. શું કરવાનું છે કે ભેદ જ્ઞાન કરીને પરિગ્રહથી અંતરમાં ચૈતન્ય આત્મા અનંત ગુણથી ભરેલો છે તેને પ્રગટ કરવાનો છે. પ્રયોજન આ છે, ભેદ જ્ઞાન કરીને પોતાનું જે સ્વરૂપ છે એ સ્વરૂપનો અનુભવ કરવાનો છે, પ્રગટ અનુભવ કરવાનો છે, અથવા જેવું સ્વરૂપ છે એવી દશા પ્રગટ થાય એ ભેદ જ્ઞાનની વિધિએ કરવાનું છે. ગમે તેમ નહીં પણ ભેદ જ્ઞાનપૂર્વક કરવાનું છે. ભેદ જ્ઞાન ન કરે અને સ્વરૂપમાં લીન થવા ઈચ્છા કરે તો એથી કોઈ કામ થાય નહીં. ભેદ જ્ઞાનનો વિષય અન્ય મતમાં નથી, છતાં ત્યાં સમાધિ લગાવે છે. ધ્યાન, યોગ, સમાધિ એના ઉપર ત્યાં ગ્રંથો પણ લખાયેલા છે અને એ બધી ક્રિયાઓ પણ ત્યાં છે. પણ ત્યાં આત્મ સાક્ષાત્કાર થતો નથી. નહીતર એ બધો વિષય ચાલ્યો છે, નિયમતમાં પણ એ વિષય ચાલ્યો છે. ભેદ જ્ઞાન છે એ સ્વરૂપ ગ્રહણની વિધિ છે અને પરથી છૂટા પડવાની વિધિ છે, બંને એક સાથે છે. પરથી છૂટા પડવું અને સ્વરૂપમાં એકત્વ કરવું, એ બંને એક જ સાથે છે. એ ચોક્કસ પ્રકારની જે પરિભ્રમણની વિધિ છે એ એક જ આત્માના પ્રયોજન માટે અથવા આત્માની સિદ્ધિ માટે કાર્ય કરે છે. બાકી બધી વાતો છે એ કોઈ પણ પ્રકારે પ્રયોજન સાધે એવું નથી. પછી ધ્યાન, યોગ, સમાધિ જે ગમે તે બધી વાતો છે, ઘણા પ્રકારે વાતો છે એ બધી, શું પણ તેથી કોઈ કામ થાય એવું નથી. મૂળ માર્ગ હાથમાં ન આવે ત્યારે જીવ બીજા બીજા માર્ગે જવાનો પ્રયત્ન કરે છે અને બીજા માર્ગે ચડી જાય છે. આવું લગભગ બને છે. એટલા માટે તીર્થંકરો થી લઈને જે જે મોક્ષ માર્ગી ધર્માત્માઓ થયા એ બધા એક જ માર્ગે ચાલ્યા અને એક જ માર્ગે મારે ચાલવું છે એમ પોતાને દ્રઢ નિશ્ચય હોવો જોઈએ. સુભાગભાઈ માટે એમ જ લખ્યું ને, કૃપાળુ નાનીને માર્ગે ચાલવાનો તેમનો અદ્ભુત નિશ્ચય અમને સાંભળી આવે છે. આ એક બહુ મોટો ગુણ હતો એમનામાં. શાસ્ત્રોનો એવો કોઈ વિશાળતા વાળો કોઈ અભ્યાસ નહીં, પણ એક વાત મુદ્દાની પકડી લીધી એમણે, અથવા એમની યોગ્યતામાં આ બહુ સારી વાત હતી કે મારે જ્ઞાનીના માર્ગે ચાલવું છે, બીજી રીતે ચાલવું નથી. અદભુત એટલે પોતાને એમ લાગતું હતું કે આ બાબતમાં એ ટસથી મસ્ત થાય એવું નથી. બહુ દ્રઢ નિર્ણય કરેલો, અદભુત એની દ્રઢતા આશ્ચર્યકારી હતી એમ કહેવું છે. એ વિષયમાં એમની દ્રઢતા આશ્ચર્યકારી હતી. બીજું એ પણ વિચારવા જેવું છે કે જે તીર્થંકરો થયા, જેમને એક સમયમાં લોકાલોકનું જ્ઞાન વર્તે છે એવા જે તીર્થંકરો થયા, એનાથી તું કેટલું દોડ દાપણ કરીને બીજે માર્ગે જઈ કામ કરી લેવાનું. કોઈ જુદો ચીલો ચાતરવો કે તને કોઈ જુદો વિચાર ને તર્ક આવે અને બીજી રીતે ચાલવાનો પ્રયત્ન કર્યો તો તું તીર્થંકરથી પણ વધારે ડાયવ એમ થઈ ગયું કે નહીં? હે, એટલે એવું દુઃસાહસ તો કરવા જેવું છે ને, ખોટું સાહસ છે. અનુભવી ગુરુને સેવીએ બુદ્ધજનનો નિર્ધાર, સમજદાર માણસોનો એ નિર્ધાર છે કે જ્યારે કોઈ વસ્તુ અનુભવથી સિદ્ધ થઈ છે, સફળ થઈ છે, સિદ્ધિ મેળવી છે અનુભવથી, પછી એને જ અનુસરવું એ ડાપણ છે, એને જ અનુસરવું એ ડાપણ છે. વેદ જ્ઞાન કરીને અંતરમાં ચૈતન્ય આત્મા અનંત ગુણથી ભરેલો છે તેને પ્રગટ કરવાનો છે. વિભાવ વિપરીત સ્વભાવ છે, વિભાવ છે તે વિપરીત સ્વભાવ વાળો પર્યાય છે, દુઃખરૂપ છે અને દુઃખનું ફળ છે. પોતે પણ દુઃખરૂપ છે અને દુઃખનું ફળ છે, એનું ફળ પણ દુઃખ જ છે. તેને છોડીને આત્મા જુદો છે તેમ વેદ જ્ઞાન કરવું, એ વિભાવમાંથી છૂટા પડવું, પોતાનું પોતે જુદો છે એમ જુદાપણાનું વેદજ્ઞાન કરવું. જુદો છે છતાં અભેદપણે પરિણમે છે એટલે એને એ ઉપદેશ આપવામાં આવે છે. જડથી ભેદજ્ઞાન કરવાનું છે, પોતાને જડથી અને વિભાવથી ભેદજ્ઞાન કરવાનું છે અને વિભાવથી પણ ભેદજ્ઞાન કરવાનું છે. જળ શરીરથી લઈને કોઈ પણ જળ પદાર્થ છે એમાં પોતાપણું, એ પણ વિપરીત છે, દુઃખદાયક છે. અને વિભાવ જે આત્માના સ્વરૂપથી વિરુદ્ધ છે, દુઃખદાયક છે, એ પણ જુદો છે, એને જુદો અનુભવ કરવાનો છે. વિભાવ તારો સ્વભાવ નથી, તે દુઃખ અને દુઃખના ફળ છે, માટે તેનાથી તું જુદો પડ. સુખી થવા માટેની વાત છે. જ્ઞાનમાં એકલું જ્ઞાન જ દેખાય છે અને ક્રોધમાં ક્રોધ દેખાય છે, કેમ કે બંને જુદા છે, બંનેના સ્વભાવ પણ ભેદ છે. શું કીધું? જ્ઞાનમાં એકલું જ્ઞાન જ દેખાય છે, કેમ કે જ્ઞાનમાં બીજું કઈ નથી. આ ક્રોધાદિ ભાવનો એમાં પ્રતિબિંબ છે, પણ ક્રોધાદિ ભાવ નથી. ભ્રાંતિ અહીંથી થાય છે. જ્ઞાનમાં જ્ઞેયનું, ક્રોધાદિ જ્ઞેય કે બીજા જળ પદાર્થોનું પ્રતિબિંબ પડતા જાણે એ પદાર્થ જ્ઞાનમાં આવતો હોય એવી ભ્રાંતિ થાય છે કે મેં જોયું ને મને અસર થઈ, ખાધું ને અસર થઈ. ખાધું નથી કઈ, કઈ કોઈ ચીજ જળ પદાર્થને ચેતન પદાર્થ ખાઈ શકે એવી કોઈ વ્યવસ્થા નથી, વસ્તુ સ્થિતિ નથી. પણ ભ્રાંતિ એમ કરે છે કે મેં ખાધું, ખરેખર તો જણાયું છે, એનો સ્વાદ છે તે જણાયું છે. ભ્રાંતિ એવી ચીજ છે કે એવું કઈ છે જ નહીં એવો અનુભવ થાય છે, એનું નામ ભ્રાંતિ. ઝાંઝવાના જળની જેમ સસલાને શિંગડા હોતા નથી, હોય. ભ્રાંતિ થાય ત્યારે એમ કે ભાઈ આ તો બહુ મોટા શિંગડા વાળું સસલું છે, મને શિંગડા વગાડે છે, પાછું હું શિંગડા જોઉં છું એમ ને, મને તો એ શિંગડા વાગે છે પાછા. મૂળમાં શિંગડા જ નથી, પછી દેખાય છે એ ખોટું છે ને વાગે છે એ તો સાવ ખોટું છે. આવી ભ્રાંતિ થાય છે દેવને. જ્ઞાનમાં એકનું જ્ઞાન જ દેખાય છે એમ કે છે. તો બીજા સંકલ્પ વિકલ્પોથી છૂટીને જ્ઞાન પોતાનું સ્વયંનું અવલોકન કરે તો જ્ઞાનમાં જ્ઞાન સિવાય કઈ છે એને, જ્ઞાનમાં જ્ઞાન સિવાય કઈ છે એને. જ્ઞેયોનો આકાર છે, એ આકારને પણ ગૌણ કર, જ્ઞેયાકારને પણ ગૌણ કર. જ્ઞેયાકારે પણ જ્ઞાન જ થયું છે, જ્ઞેયાકારે પણ જ્ઞાન જ થયું છે. તો તું જ્ઞાનને જો, જ્ઞેયના આકારને ન જો. ન જો એટલે જોવા છતાં નહીં જોવા બરાબર કરીને ગૌણ કર. બસ અંદરમાં પ્રયોગની ટેકનિક છે એ આટલી જ છે. તો જ્ઞાનમાં એકલું જ્ઞાન જ જોવાશે, દેખાશે કે અનુભવાશે. જો જ્ઞાનમાં એકલું જ્ઞાન જ જણાય અથવા અનુભવાય તો પછી કોઈ ઉપાધિ નથી. અને જ્ઞાનમાં એકલું જ્ઞાન હોવા છતાં પણ બીજું કઈક આવ્યું એવી ભ્રાંતિ થઈ એટલે ઉપાધિ ચાલુ થઈ. મૂળ સ્વરૂપ તો નિરુપાધિક ચૈતન્ય છે અને નિરુપાધિક હોવાથી મૂળ સ્વરૂપ નિર્વિકારી ચૈતન્ય છે. ચૈતન્ય છે એ સ્વરૂપે નિર્વિકારી પણ છે અને નિરુપાધિક પણ છે. કેમ કે એવું ને એવું જ રહીએ છે, અનેક વિભાવો સમીપમાં છે, આત્માની પર્યાયમાં છે ને, વિભાવો છે એ ચારિત્ર ગુણની પર્યાયમાં છે એટલે ઘણા સમીપ છે. અનેક વિભાવો અને વિભાવોના દુઃખ જ્ઞાનમાં પ્રતિબિંબિત થવા છતાં પણ જ્ઞાનનું શુદ્ધત્વ અનંતુ હોવાથી જ્ઞાન જ્ઞાન જ રહીએ છે, જ્ઞાન જ્ઞાન જ રહીએ છે. એ વિભાવો વાળું જ્ઞાન થતું નથી, વિભાવોથી લેપાતું નથી, કે એ વિભાવ છોડતા નથી, કે એ વિભાવનું નામ નિશાન પણ જ્ઞાનમાં રહેતું નથી. નહીતર તો માણસ થાય કઈ નિશાની તો મૂકી જતો હશે ને પ્રતિબિંબ, કે નહી એ નિશાની રહેતી નથી. મેરુ જેવડી દિવાલ થી જુદા પડેલા છે એમ કે છે. કેવી મેરુ જેવડી દિવાલ છે, નાની મોટી નથી. ભ્રાંતિ થી ગમે તેમ કલ્પે છે, દુઃખી થાય છે, પોતાને ભૂલે છે. ભ્રાંતિથી ગમે તેમ કલ્પીને પોતાને ભૂલીને દુઃખી થાય છે. બાકી જ્ઞાનમાં એકલું જ્ઞાન જ છે અને જ્ઞાનીઓને જ્ઞાનમાં એકલું જ્ઞાન જ દેખાય છે. મુખ્ય ગૌણ તો કરી જ રહ્યો છે, ઉલટું સુલટું કર એટલી વાત છે. તો તારા પરિણામની દિશા બદલી જશે અને પરિણામની અંદર ઉપાધિ છે એનો નાશ થઈ જશે. આમ કોઈને પૂછો કે તમારે ઉપાધિ જોઈએ છે, કોઈ આ પાડશે? હે, નહીં આપડે ઉપાધિ જોઈ કે ના? ઉપાધિ આવે તો બોજો લાગે છે કે નહીં માણસ? એ આ ઉપાધિ આવી એમ થાય, શું લાગે? એ ઉપાધિ આવે તો તું તારા સ્વરૂપે જ નિરુપાધિક સ્વભાવે છો એમ કે છે. જ્ઞાન છે એમાં એકલું જ્ઞાન જ છે, એમાં ક્યાં ઉપાધિ છે? ઉપાધિ તો એક વરી લીધેલી ચીજ છે. કેવી વરી લીધેલી ચીજ છે? જેમ કોઈ માણસ કોઈનો ઝઘડો વરી લે, ઝઘડો એ બે વચ્ચે હોય ને પોતે વચ્ચે તો મારે ડાયો માણસ એમ કે ભાઈ એ બે ના ઝઘડામાં તું તારે પડવાની શું જરૂર હતી? તે શું કરવા ઉપાધિ વરી? તારે લેવાય નથી, લેવાય નથી. એવી રીતે જેમ કોઈ માણસ ભૂલ કરે છે, સ્થૂળ ભૂલ કરે છે, એવી રીતે અહીંયા સૂક્ષ્મ ભૂલ થાય છે. કે જ્ઞાનમાં જ્ઞેયનું પ્રતિબિંબ આવે છે અને જીવ ઉપાધિ વરે છે. એ મને કંઈક થયો, એ મને કંઈક થયો, મને અસર થાય છે એમ કે. શું કે? મને અસર થાય છે. હવે જ્ઞેય જ્ઞેયમાં ક્યાં આઘું પડ્યું છે? જ્ઞેય તો જ્ઞેયમાં ક્યાંય અગબીડ્યું છે? આ કહે છે મને અસર થાય છે, મને અસર થાય છે, મને અસર થાય છે. જેમ ભૂત દેખાય છે એમ, ભૂત જેવી કોઈ ચીજ નથી કે દેખાય, પણ ભય પ્રકૃતિને લઈને કલ્પના કરે કે આવું દેખાય છે મને, આવું દેખાય છે મને, આવું દેખાય છે. લાંબા લાંબા વાળ છે, લાંબા લાંબા દાંત છે, જીભ કાઢે છે, ફલાણું કરે છે, ડોળા કાઢે છે, આમ કરે છે, આમ કરે છે. કલ્પના કરી કરીને દુઃખી થાય છે. કઈ વસ્તુ જ નથી એમ, કઈ ઓછી જ વસ્તુ છે નહીં. જ્યારે એમ કે છે જ્ઞાનમાં અમને એટલું જ્ઞાન જ દેખાય છે તો તું જોવાનો પ્રયત્ન કર. ભૂલ ભાંગે નહીં ત્યાં સુધી તને ન દેખાય છે, બનવા જોગ છે. ચાલે પ્રાંતિની ભૂલ ભાંગે, મિથ્યાત્ને ભૂલ કહી છે કૃપાળુદેવ. મિથ્યાત તે ભૂલ, ક્રિયા તે કર્મ, ઉપયોગ તે ધર્મ. ભૂલ ભાંગે નહીં ત્યાં સુધી દેખાય. શરીરની અસાતા અમે થાય છે એમ ભ્રાંતિથી છે. જ્ઞાનમાં તો એકલું જ્ઞાન જ છે, જ્ઞાનમાં તો એકલું જ્ઞાન જ છે, અને એમાં આધિ વ્યાધિ કે ઉપાધિનો પ્રવેશ નથી. શરીરની વ્યાધિ છે એ શરીરમાં છે કે જ્યાં જ્ઞાન નથી, અને જ્યાં જ્ઞાન છે ત્યાં શરીરના વ્યાધિની અવસ્થા નથી. સત્તા ભિન્ન ભિન્ન છે. તું નિજ સત્તાને ગ્રહણ કર. જ્યાં સુધી ન દેખાય ત્યાં સુધી જોવાનો પ્રયત્ન કર. જ્ઞાનમાં એકલું જ્ઞાન છે બહુ ટંકોત્કીર્ણ વાત છે. ટંકોત્કીર્ણ એટલે ભૂસાડવી હોય તો ન ભૂસાડી શકાય એવી વાત છે. જ્ઞાનમાં એકલું જ્ઞાન જ છે, એમાં તું ફેરફાર શું કરી શકે એમ છો? કરવા માગે તોય તે કરી શકે એમ નથી. આ તો ભ્રાંતિ કાઢવાની વાત છે. જ્ઞાનમાં બીજું કઈ દાખલ પણ કરી શકાય એવું નથી. કોઈ એમ કે મને આ ચીજ બહુ ભાવે છે તો કે આત્મામાં લાવી શકાય છે? આત્મામાં આવી શકે એવું નથી. અને તેથી ભાવતી ચીજ ખાવા છતાં, સ્વાદ લેવા છતાં તૃપ્તિ થતી નથી. કોઈની તૃપ્તિ થાય છે કે નહીં? કેમ કે ચીજ અંદર આવતી નથી, મળતી નથી, પ્રાપ્ત થતી નથી. અપ્રાપ્તિનો અસંતોષ રહેવાનો છે. એ 320મો પ્રશ્ન પૂરો થયો. 321 વચનામૃતમાં આવે છે પેન્સરી નામના કે કાર્યની ગણતરી કરવા જેવી નથી. કાર્યની એટલે શું? જે ક્રિયા કરે ને, મેં 1 કલાક સ્વાધ્યાય કર્યો, રોજ અમે 2 કલાક સ્વાધ્યાય કરીએ છીએ કે 3 કલાક સ્વાધ્યાય કરીએ છીએ, એમ આટલા આટલો ટાઈમ તો અમે ચિંતન કરીએ છીએ, આટલો ટાઈમ તો અમે વિચાર કરીએ છીએ, આટલો ટાઈમ ધ્યાન કરીએ છીએ, રોજ મંદિર જઈએ છીએ, આટલી પૂજા કરીએ છીએ. કોઈ પણ બાહ્ય કાર્યની ગણતરી કરવા જેવી નથી. બાહ્ય કાર્યની તો નહીં પણ અંતર પરિણામની પણ ગણતરી કરવા જેવી નથી. તેમ છતાં એ પરિણામોમાં કાર્યની ગણતરી થઈ જતી હોય ત્યાં મુખ્ય કારણ શું બનતું હશે? અને તેનાથી બચવા માટે પ્રયોગાત્મક રીતે શું કરવું? પ્રશ્ન સારો કર્યો છે, પ્રયોગનો પ્રશ્ન કર્યો છે. શું કે છે, કાર્યોની ગણતરી ન કરતા આત્માને મુખ્ય રાખવો. કાર્યોની ગણતરી કરવી એટલે પોતાના છોકરાની રોટલી ખાવા ખવડાવવાની ગણતરી કરવી એના જેવું છે. એને પારખો કરી નાખ્યો. કાર્યોની ગણતરી કોણ કરે? પારકા હાટું કરતો હોય કરે. કોઈ એમ ગણતરી કરે છે કે ભાઈ મેં અત્યાર સુધી ખાધું પીધુંમાં મને આટલો ખર્ચો થઈ ગયો, મારી 40 વર્ષની ઉંમર થઈ, 30 વર્ષની ઉંમર થઈ કે 50 વર્ષની ઉંમર થઈ, એમાં હું આટલું બધું ખાઈ ગયો ને એટલો બધો મને ખર્ચો થયો, એવું કોઈ ગણ્યું કોઈએ? હે, કે હજારો તો રોટલી થઈ એની કિંમત આટલી થાય, ભાત ખાધા એની કિંમત આટલી થાય, દાળ ખાધા એની કિંમત આટલી થાય, ક્યારેક મીઠાઈ મીઠાઈ ખાધી એની કિંમત આટલી થાય, બધું ગણીએ તો આટલું બધું થાય છે, એવું કોઈ ગણેશ કોઈ દિવસ? તો એ તું ગણતો નથી. તને શરીરમાં દેહાત્મ બુદ્ધિ હોવાથી એ ગણતો નથી, તો પછી આત્મામાં આત્મબુદ્ધિ હોય તો આ ગણતરી ન થાય. બીજું કે જે કાર્ય તારા હિતને માટે તું કરે છો, તારા સુખને માટે કરો છો, એ તારે સુખી થવું, એ તો તારું જીવન છે, એ તારું પરિણમન છે. અત્યારે જીવન એ જી છે, એમાં ગણવાનું શું? દવા લેવાની હોય તો એમ કે ભાઈ બે વખત લેવાની છે, ત્રણ વખત લેવાની છે, કેમ કે એ કઈ જીવન નથી. દવા ખાવી એ કઈ જીવન નથી, પણ ખોરાક ખાવો એ તો જીવન છે બાહ્ય દ્રષ્ટિએ, એની ગણના શું કરવાની હોય? જીવન જ એમાં કરવાનું છે, સુખ શાંતિમય જીવન કરવાનું છે. તો એમાં આમ કરું છું આમ કરું છું એવી ક્યાં વાત ઊભી થાય છે? કાર્યોની ગણતરી ન કરતા આત્માને મુખ્ય રાખવો. અને કાર્યોની ગણતરી થાય છે એ જીવનો અજાણપણે ઉત્પન્ન થયેલો તે ક્રિયાનો સંતોષ છે. શું છે? કાર્યની જે ગણતરી થાય છે એ અજાણતાથી ઊભો થયેલો સંતોષ છે. એ સંતોષ આવી ગયો ત્યાં કે મેં આટલું કર્યું, મેં આટલું કર્યું. સંતોષની પર્યાય એનું આ એક રૂપ છે જે નથી સમજાયું. અને જ્યાં સંતોષ થયો ત્યાં એ જીવ અટકી ગયો. ક્યાં શું થયું? અટકી ગયો. પછી ભલે ગમે તે કરતો હોય, એક વાત તો એ છે. બીજી વાત એ છે કે કોઈ પણ પર્યાયમાં સંતોષ આવવું કે અટકવું તે મિથ્યાત્ને બળવાન કરવાની પ્રક્રિયા છે, દર્શનમાં વધારવાની વાત છે. જાણે અજાણે પણ જીવ આ ભૂલ કરીને દર્શન મોહને વધારે છે. એક બાજુથી ખૂબ ક્રિયા કરે એ જીવ, કેમ કે ગણે છે ને, એટલે કરશે, વધારે કરતો હશે એથી વધારે કરવાનો પ્રયત્ન કરશે. અને બીજી બાજુથી દર્શન મોહને વધારશે, હવે ખબર નહીં રહી કે પાછલે બાયણેથી ઊંટડું ક્યાં પેસી ગયું, બકરું કાઢવા જતા ઊંટડું પેઠું, એના જેવી વાત છે. આવી ભૂલ થાય છે. સમયસારને પુણ્યપાપ અધિકારની 155મી ગાથા છે, 154-155 ગાથામાં આ વિષય ચાલ્યો છે કે દ્રવલિંગીની ભૂલ શું? ક્રિયા તો બહુ કરે છે, सर्वसंग परित्याग कर्यो, दीक्षा लीधी अने पंच महाव्रत जेवा व्रत ने संयम नीरति चार पाड़े छे त्यारे द्रवलिंगी कहेवाय छे। अतिचार सहित पाड़े ने द्रवलिंगी नथी कहेता, अत्यारे द्रवलिंगी नथी गणता, एनुं कारण ए छे। પણ એને એ વખતે જે કર્મના અનુભાગની મંદતાનો ઉદય છે, શું કે છે, કોને અનુભવે છે, કર્મને અનુભવે છે, આત્માને નથી અનુભવતો, કર્મના ઉદયને અનુભવે છે, શું પ્રકૃતિમાં કષાયની તીવ્રતા અને મંદતા બે પ્રકાર આવે છે, એમાં મંદ કષાયમાં આવે છે, એનો અનુભવ કરે છે અને એમાં એ સંતુષ્ટ છે, શું શબ્દ વાપર્યો છે ત્યાં, એમાં એ સંતુષ્ટ છે, સ્થૂળ પરિણામોમાં સંતુષ્ટ છે। હા, આચાર્ય દેવે નાર પકડી છે, શું ક્રિયા, તો એવી ક્રિયા બીજો જીવ ન કરી શકે। આ સમર્થમાં સમર્થ દ્રષ્ટાંત લીધું છે, પંચાચાર ને પાળનારો છે, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર ને વિર્યાચાર, એ વિષય લીધો છે એમને પંચાસ્તિકાયની 172 ગાથામાં। પણ સંતુષ્ટ છે, એને એની ગણતરી થાય છે કે હું આટલું બધું કરું છું, હું આવું બધું કરું છું, બસ એ સંતુષ્ટ થયો, દર્શનમો હતો તે વૃદ્ધિગત થયો અને મૂળ માર્ગે ચડવાને બદલે મૂળ માર્ગથી દૂર ચાલ્યો। પૂર્ણતાનું લક્ષ થયું જ નથી, હોય તો એનો દર્શનમો ગળે, પૂર્ણતાના લક્ષમાં દર્શનમો ગળે, અને અહીંયા પૂર્ણતાનું લક્ષ નથી એટલે જે કાંઈ કરે છે એમાં સંતોષ થાય છે, જાણે જાણે સંતોષ થાય છે, સંતોષ થાય છે, દર્શન મોં વધારતો જાય છે, એટલે ના પાડી ચોખ્ખી। શું કીધું કે કાર્યોની ગણતરી ન કરતા આત્માને મુખ્ય રાખવો, ગણતરી કરવી જ નહીં, અને એ વિષયની સમજણ સ્પષ્ટ હોવી જોઈએ કે આ ભૂલ કરવી નથી, અજાણે પણ કરવી નથી, જાણે જોઈને નહીં તો પણ, અજાણે પણ ભૂલથી પણ આવી ભૂલ કરવી નથી, અને આત્માને મુખ્ય રાખવો। શું એમાં શું થાય છે, કાર્યોની ગણતરી કરતા આત્મા ગૌણ થઈ જાય છે અને કાર્યો મુખ્ય થઈ જાય છે। આત્માને મુખ્ય રાખે એટલે આત્માને અવલંબવો છે, આત્માને મુખ્ય રાખીને આત્માનું અવલંબન લેવું છે, એમાં બીજા કાર્યોને શું જોવાનું છે, મારે તો અંદરમાં આત્માને અવલંબન લેવાનું છે, આત્માની મુખ્યતામાં આત્માનું અવલંબન મને આવવું જોઈએ, નહીં તો શું થાય, એમાં પર્યાયની મુખ્યતા થઈ ગઈ, એ પણ વિભાવ પર્યાયની મુખ્યતા થઈ ગઈ, સ્વરૂપની મુખ્યતામાં પર્યાયની મુખ્યતા આવતી નથી, થતી નથી। શપદ નો પત્ર છે ને આપણે, શપદ ના પત્ર માં 254 માં મુમુક્ષુતા આરોહણ માં એક વાત લીધી છે કે જ્યાં પદાર્થ નિર્ણય થાય છે ત્યાં આખી કાર્ય પદ્ધતિમાં એક મોટો ફેરફાર એ આવે છે કે જે પદાર્થ નો નિર્ણય થયો એની મુખ્યતા અને નિર્ણયથી માંડીને અત્યાર સુધીની બધી પર્યાયોથી એની ગૌણતા, નહીતર તો પૂર્વ પર્યાયમાં એક ભૂમિકા એવી પણ આવી કે પોતાના દોષોનો અપક્ષપાતપણે અવલોકન કરવું જેથી સ્વચ્છંદ હાની પામે, 254 પરિણામોનું અવલોકન કરતા પરિણામ ઉપર વજન જશે તો પરિણામની ગણતરી થશે, તો આ બધા પ્રશ્નોને તર્ક ત્યાં ઊભા થાય છે, પણ એ ભૂમિકામાં એમ થયા વિના બીજો પ્રકાર નથી. પૂર્ણતાના લક્ષમાં પણ પૂર્ણ પર્યાયની મુખ્યતા જરૂર છે. પોતાના દોષ મટાડવામાં દોષ મટાડવાની પર્યાયની મુખ્યતા છે. બધી ભૂમિકામાં નીચે એ બધું છે, પ્રવેશકાળમાં એ બધું છે. પણ જ્યાં દર્શનમો ગાળીને જ્ઞાનની નિર્મળતામાં સ્વરૂપનો નિર્ણય થયો, સ્વરૂપનો ભાવ ભાષણ થયું કે એકદમ સ્વરૂપની મુખ્યતા થઈ જાય, બધું ગૌણ થઈ જાય, વેદ જ્ઞાન એ ગૌણ થઈ જાય ને ભાવ ભાષો એ ગૌણ થઈ જાય ને બધું ગૌણ, સ્વરૂપ જ મુખ્ય રહે. કેમ કે સ્વરૂપ એવું મહાન છે, કેમ કે સ્વરૂપ એવું એવું જ સ્વરૂપ મહાન છે કે એની જ મુખ્યતા રહે. અહીંથી પરિણમન છે આખું ગુનાટ ખાઈ જાય છે. નિર્ણય થતા પરિણમન છે, પરિણમનને પરિણામની મુખ્યતા છૂટી જાય છે અને સ્વરૂપની મુખ્યતા આવી જાય છે. એનું નામ આત્માને મુખ્ય કરવો એમ છે. એક બીજી સરસ વાત કરી બેનશ્રી, અહીંયા સ્પષ્ટીકરણ સારું આવ્યું છે. બહારમાં તે જાતનો રાગ છે એટલે કાર્યની ગણતરી થાય છે. શું કે છે, જે કાર્ય જીવ કરે છે એ કાર્ય કરવાનો એને રાગ છે. કેમ કે પૂજાની ગણતરી કરતો હોય તો એને પૂજાનો રાગ છે, શાસ્ત્ર વાંચતો હોય ને વાંચવાનો રાગ હોય તો એની ગણતરી કરે માટે એનો રાગ છે. જેની ગણતરી કરે છે એનો એ કામ કરવાનો એને રાગ છે એમ કે છે. એટલે એ ભૂલ થાય છે, એ જાતનો રાગ છે એટલે કાર્યની ગણતરી થાય છે. બહારમાં તે કાર્ય કરવાનો રાગ છે માટે એની એટલે એની ગણતરી થઈ જાય છે. રાગ થઈ જવો, રાગ વચ્ચે આવી જવો અને રાગ કરવો, એમાં ફેર છે, બધો મોટો ફેર છે. હા, જેમ કે શાસ્ત્ર છે એ અનુભવી પુરુષોના વચનો છે. શાસ્ત્ર છે એલિટરેશન એમ કહ્યું છે, શાસ્તા પુરુષોના વચનો છે. શાસ્ત્ર છે તે શાસ્તા પુરુષોના, શાસ્તા એટલે તરતા પુરુષોના વચનો છે. તરતા પુરુષોના વચનો છે. તો પોતે જ્ઞાનાર્જન માટે અંતરજીજ્ઞા સાથે એ અનુભવી પુરુષોના વચનોનું અવગાહન કરે એ એક વાત છે, અને વાંચવાનો રાગ હોય બીજી વાત છે એમ કે છે. હવે એ વાંચવાનું જ્યારે એને અવગાહન કરવાનો વિકલ્પ આવે, ભાવ આવે, ત્યારે રાગ વચ્ચે આવી જાય છે, ત્યારે રાગ વચ્ચે આવી જાય છે. એ આવી જવો એ બીજી વાત છે, અને વાંચવાનો રાગ હોવો એ બીજી વાત છે. આવું બધું સૂક્ષ્મ છે, રાગ તો બે ને થાય છે. એક છોકરા ને જે બહુ સરસ સંકેત કર્યો છે, કેવી કેવી વાતો આવી જાય છે. કે કોઈ મુનિરાજ છે, પોતાની પાસે શાસ્ત્ર હોય છે, પોતે શાસ્ત્રનો સ્વાધ્યાય કરવા માટે શાસ્ત્ર રાખી શકે છે, પોતાની સાથે રાખે, વિહાર કરે તો હારે હોય શાસ્ત્ર, એનો કઈ વાંધો નહીં. પણ જો કોઈ માગે તો તરત આપી દે છે, એવું એક જગ્યાએ એમને લખ્યું છે. હવે એમને મુનિ જોયા નથી, અત્યારે કોઈ મુનિ છે નહીં. હે, તો મુનિના પરિણમનને એમણે કહી દીધું. તો કે એમાં તત્વ શું છે? પણ મુનિ શાસ્ત્ર રાખી શકે છે, રાખે છે, સ્વાધ્યાય બી કરે છે, પણ કોઈ માગે ત્યારે આપી દે છે એમ કહેવામાં તત્વ શું છે? આવી બધી વાતો તારવીને મૂકી છે, એની પાસે કોઈ તત્વ છે એટલે મૂકે છે. તેમને રાગ નથી, શાસ્ત્ર આત્માનો રાગ નથી. જિજ્ઞાસુ છે, માગે છે, લઈ જાય. કેમ, એ તો પોતે વિતરાગતાને સાધે છે, અંદર ક્ષણે ક્ષણે વિતરાગતાને સાધે છે. એને રાગ નથી, આપી દઈશ, તરત જ આપી દઈશ. એમ એમ લખી એમ એનું કહ્યું છે કે કોઈ એમની પાસે શાસ્ત્ર માગે એટલે તરત જ આપી દઈશ. નાને હું વાંચેલું પછી તેને આપીશ એમને, કેમ કે એમને રાગ નથી. વિકલ્પ એ મને વાંચી દીધું, આવી ગયો. રાગ નો રાગ નથી ને, આગળ પાછળ કોઈ લગવાડ નથી. એ વિકલ્પ જે કાઢે સ્વકાળે આવી ગયો, એ આવી ગયો. જા, એવું જરાય વજન નથી જાતું. હા, એટલે અવગાન એટલે એના ઊંડાણમાં જાય છે. ઉપર ઉપરથી વાંચે છે, ઊંડાણમાં જાય છે. ગુરુદેવ છે, સમીસાર બહુ વાંચે. એકાંતમાં બહુ વાંચે ને બારે બહુ વાંચે, પણ એ અવગાન કરે છે. એમને એમાંથી અપૂર્વ 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 ભાવો નીકળે છે. એ શાસ્ત્ર અવગાન કહેવાય. અંદરથી અપૂર્વ ભાવો કાઢે છે. શાસ્ત્રમાં તો રાગ નથી. આમ વિકલ્પ છે એટલો રાગ છે, પણ એને ગણતરી ન થાય. કેમ કે એમાં એમાંથી નીકળ્યા જ કરે છે, નીકળ્યા જ કરે છે. ગમે એટલી વાર વાંચે ને, એમને એમાંથી એમને કહે, આમાં તો ઘણું ભર્યું છે, ઘણું ભર્યું છે. આચાર્યના કથનોમાં ઊંડાણ ઘણું છે. આપણે તો આપણી શક્તિ પ્રમાણે કાઢીએ છીએ. એમ કે શું કે, આટલું આટલું કાઢ્યા પછી શું કે, આ તો આપણી શક્તિ છે એટલું આપણે કાઢીએ છીએ. બાકી અંદર ઘણું ભર્યું છે, અંદર ઘણું ભર્યું છે. આપને ખબર ક્યાંથી પડી? હે, તો કે અમારું જ્ઞાન બોલે છે. એ રાગ નથી બોલતો, એ જ્ઞાન બોલે છે. ઘણું ભર્યું છે તો ઘણું કાઢવાનું તો કેટલી શક્તિ નથી. ઘણું ભર્યું છે એમ જાણવાની જ્ઞાનની શક્તિ છે, બહાર કાઢવાની હજી એટલી શક્તિ નથી. એમ કે એવું દેખાય છે, અંદર ઘણું ભર્યું છે એવું દેખાય છે. કે આચાર્યોની વાણી છે, બહુ ભર્યું છે, બહુ ભર્યું છે એમ એવું એમને પોતાને દેખાય છે. કાઢી શકતા નથી એટલે અમારી શક્તિ નથી કે બહાર કાઢી શકીએ. જેટલું દેખાય છે એટલું બહાર કાઢી શકીએ એમ કે. એટલે શુષ્કતા નથી આવતી એમ. તત્વ એ છે કે રાગ નથી એમ, તત્વ એ છે કે રાગ નથી. એટલે કહ્યું ને કે બારમાં તે જાતનો રાગ છે એટલે કાર્યની ગણતરી થાય છે. એવું માર્મિક વાત છે, તપાસવા જેવો વિષય છે. કે મને આનો રાગ છે, જેની જે વાતની ગણતરી થાય છે, જે ક્રિયાની ગણતરી થાય છે, એનો મને રાગ થઈ ગયો છે. નહીંતર ગણતરી કેમ થાય? રાગ કરવા જેવો નથી, એ રાગ કરવા જેવો નથી, એને ગણતરી કરવા જેવી નથી. બધું ઉછાનમાં જાય પાછું. એવી રીતે વાત કરે છે. રાગનો રાગ થઈ જાય, મને દર્શનમાં ઉભો થઈ ન હોઉં, સંતુષ્ટ થાય એનું શું, સંતોષ પણ આવી જાય, દર્શન માં વધી જાય, ખબર ન પડે કે મને સંતોષ થયો છે. શાસ્ત્રના વિરુદ્ધ દેખાતા કથનો પ્રયોજનની અપેક્ષાએ અવિરુદ્ધ હોય છે. એ જ સ્યાદવાદનું રહસ્ય છે, એ જ સ્યાદવાદનું રહસ્ય છે. એ રહસ્ય જેને સમજાય છે